શ્રોતા મિત્રો, આજે તમારી મુલાકાત કરાવું છું એક ડોમેસ્ટિક વાયલન્સના એવા વિક્ટિમ સાથે જેમણે ખૂબ અસાધારણ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા છોડવું પડી રહ્યું છે. તેમની ઈચ્છાને માન આપી આ ઇન્ટરવ્યૂ દરમિયાન અમે તેમનું નામ નથી વાપરી રહ્યા. SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમના શ્રોતા મિત્રો સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
ઓસ્ટ્રેલિયા છોડવું પડી રહ્યું છે એ સંજોગો પાછળ શું કારણ છે?
રીઝન એ જ છે કે હું અહીંયા ડોમેસ્ટિક વાયોલેશનથી ઘણી સફર થઈ છું. હું અહીંયા મારા હસબન્ડની જોડે મેરેજ કરીને આવી હતી અને એને મારો ઘણો અબ્યુઝ કર્યો અને મને ઘણો મારતો હતો. એ રીઝનને લીધે ત્યાર પછી મેં મારું ઘર છોડ્યું હતું અને ધેન આફ્ટર મારા વિઝા માટે એક વર્ષ મેં અહીંયા સ્ટ્રગલ કર્યું અને છેલ્લે પછી મારું ના થયું તો અત્યારે મારે કન્ટ્રી છોડવી પડે.
કઈ સાલમાં ઓસ્ટ્રેલિયા આવ્યા?
હું ઓસ્ટ્રેલિયા આવી હતી 15 સપ્ટેમ્બર 2015.
અને તે વખતે કયા વિઝા પર આવ્યા હતા?
હું સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ વિઝા ઉપર આવી હતી.
એટલે તે વખતે તમારા હસબન્ડ સ્ટુડન્ટ હતા અને તમે એમના ડિપેન્ડન્ટ હતા.
ડિપેન્ડન્ટ હતી, યસ.
પાછળથી તમારી વિઝા કેટેગરી બદલવામાં આવી હતી?
યસ સર, ડિસેમ્બરમાં ત્યાર પછી અમે લોકોએ વિઝા એપ્લાય કર્યા હતા, 457 વિઝા.
હા, 457 જનરલી કામ એમ્પ્લોયમેન્ટ મળે ત્યારે મળતા હોય છે. એટલે તમને નોકરી મળીને આ વિઝા મળ્યા?
ના, એટલું હતું કે એ જે મારો એક્સ હસબન્ડ હતો એની ઈચ્છા એવી હતી કે હું કોઈને 50,000 આપીને હું સ્પોન્સર લઉં એના કરતા બેટર છે કે હું પોતાનો બિઝનેસ ઓપન કરું. એટલે મારે કોઈ અને મારા પૈસા મારા જ બિઝનેસમાં ઇન્વેસ્ટ રહે એટલે એને પોતે પોતાનો બિઝનેસ ઓપન કર્યો હતો અને પોતે મેનેજર તરીકે સ્પોન્સર થયો હતો.
એટલે તમે તમારા હસબન્ડના બિઝનેસમાં જોડાયા અને એટલે 457 વિઝા મળ્યો.
મળ્યા, હા.
શરૂઆતમાં જ્યારે તમે લગ્ન કરીને આવ્યા ત્યારે માનું છું કે બધું વ્યવસ્થિત હતું, બંને તમારા સંબંધો સારા હતા?
હા, તો જ્યારે હું ઇન્ડિયા હતી તે વખતે જેનું મીન્સ કે બિહેવિયર હતો એ ટોટલી ડિફરન્ટ હતો. અહીં આયા પછી એનું બિહેવિયર ટોટલી ચેન્જ, ટોટલી ડિફરન્ટ જોવા મળ્યો મને.
એ એ એ સંજોગો થોડા જણાવશો કે બદલાઈ ગયું એટલે શું બદલાઈ ગયું અને એક્ઝેક્ટલી શું થયું તે વખતે?
એકચ્યુઅલમાં એની માટે બહુ લોંગ સ્ટોરી છે, હું બહુ એક્સપ્લેન નહીં કરું. બટ એ ટાઈમની અંદર જ્યારે એકચ્યુઅલમાં મારા સેકન્ડ મેરેજ છે અને એના પણ સેકન્ડ મેરેજ છે અને એને એને એક બેબી ગર્લ હતી. મારે પાસ્ટમાં કશું જ નહોતું, મારા 5 મંથમાં મેરેજ બ્રેક થયા હતા. એનું એમ કેવું હતું, તે મને મારી છોકરી સાથે એક્સેપ્ટ કરે છે તો હું તને ઘણી રિસ્પેક્ટ આપીશ એમ એમ કરીને એ મારી જોડે શરૂઆતના દિવસમાં એને બહુ સારા ટાઈમ કાઢ્યો. ત્યાં ઇન્ડિયા આવ્યો, મારી માટે બહુ મારી એને માટે એ બહુ જ કેર છે એવું બતાવ્યું, ફિલિંગ્સ બહુ છે એવું બધું બતાવ્યું. અને અહીંયા આવે પછી એ વસ્તુ એમાંનું તો મને એક પર્સન વન પર્સન જોવા ના મળે, ટોટલી બિહેવિયર ચેન્જ. એનું જે ફ્રેન્ડ ગ્રુપ હતું એમાં એની જોડે એની 2-3 એની ફ્રેન્ડ્સ હતી છોકરીઓ, એની જોડે કોન્ફરન્સ કોલ કર્યા કરો, વાત કરવી, એની મારી જોડે ટાઈમ ના કાઢો. હું જયારે કહું કે તું મારી માટે ટાઈમ કાઢ તો એનું એમ કેવું કે મારે અત્યારે રેસ્ટોરન્ટ ઓપન કરવાની છે, મારી પાસે ટાઈમ નથી. ઇન્ડિયા આવે તો એ કે આપણે ફરવા નહીં જશું કે મારી સાથે રૂપિયા નથી, મારે ઇન્વેસ્ટ કરવાના છે રેસ્ટોરન્ટ પાછળ. અને અહીંયા આવી તો મને સાંભળવા મળે કે આપણે રેસ્ટોરન્ટ ખોલી રહ્યા છે તો હું ટાઈમ નહીં કાઢી શકું, પૈસા નહીં કાઢી શકું. ટોટલી ડિફરન્ટ વસ્તુ.
અને એ પોતે ફ્રેન્ડ્સ જોડે કે કામમાં બિઝી રહેતા પણ તમારી અવરજવર પર કઈ રોકટોક હતી કે તમે કોની સાથે વાત કરો તેની સાથે તેના પર કોઈ રોકટોક હતી?
મને ઇન્ડિયામાં મારા મમ્મી પપ્પા સાથે ક્યારે વાત ના કરવા દે. ઇનફેક્ટ મારા 4 મોબાઈલ ફોન હતા એ ગુસ્સામાં તોડી નાખ્યા હતા એને, અને લેન્ડલાઈનમાં જે ઇન્ટરનેશનલ કોલ હતો એ પણ કટ કરાવી દીધો હતો. મારા ઘરવાળા જોડે હું જયારે બી વાત કરું ત્યારે કકરાટ કરે, મને મારે.
તમે જયારે તમારા પર હાથ ઉપાડ્યો ત્યારે પોલીસનો સંપર્ક કર્યો હતો એક વાર?
એટલે ફર્સ્ટ ટાઈમ એને જયારે મારા હાથ ઉપાડ્યો ને તે ટાઈમમાં અમે લોકો જ્યાં રહેતા હતા ત્યાંના નેબર અમારા ઇન્ડિયન હતા અને તે દિવસે એઝ યુઝ્યુઅલ ઓફિશિયલ ડે હતા એટલે આજુબાજુવાળાને કંઈ ખબર નથી પડી. પણ ઘરમાં બહુ બધું એને તોડફોડ કરી હતી એટલે ઇન્સ્પેક્શન આવ્યું એટલે ઘરે કીધું કાં તો રિપેર કરાવો કાં તો ઘર ચેન્જ કરો.
રાઈટ.
એ રિપેર કરાવવાના પૈસા નહોતા એટલે એને ઘર છોડી દીધું ને નેક્સ્ટ સ્ટ્રીટમાં ઘર મૂવ કર્યું. અને ત્યાર પછી નેક્સ્ટ સ્ટ્રીટમાં ગયા પછી એને 1 વીક પછી ફરી મને પર હાથ ઉપાડ્યો. અને એ જે બધી વસ્તુ થઈ તે રેસ્ટોરન્ટથી સ્ટાર્ટ થઈ ગઈ હતી. કસ્ટમરે પણ જોયું હતું એ મને હાથ ખેંચીને ઘરે લઈ જઈ રહ્યો હતો, ત્યાં જ મારો ફોન તોડ્યો હતો. પછી ઘર કાર એક્સિડન્ટ થઈ જાય રીતે મને બિગડાવવા ગંભીર રીતે કાર ચલાવીને મને ઘરે લઈ ગયો. અને એને તે દિવસે મને બહુ જ મારી હતી, એટલી મારી હતી કે જાણે મારું ગરું દબાઈ મને મારી નાખે એવી રીતે. એટલે એના પછીથી મારા જે ત્યાંના નેબર હતા એ હજી હતા તો હજી લોકોએ પોલીસ કમ્પ્લેન કરી દીધી હતી અને પોલીસ ઘરમાં આવી ગઈ હતી, ઘરમાં એમ્બ્યુલન્સ આવી હતી, પોલીસ આવી હતી. અને જેવું એને જોયું દૂરથી કે પોલીસ આવી રહી છે, નોક કરી રહી છે, તો મને એને સમજાવી દીધું કે તારે એવું કહેવાનું છે કે આપણે મસ્તી કરતા હતા અને તને વાગી પડ્યું છે.
આ આ બધું થોડા વખત ચાલ્યું એમ તમારા અમુક રિપોર્ટ્સમાં જાણવા મળે છે. તો તમે પોતે કોઈ દિવસ ફોન ઉપાડીને પોલીસને ફોન કર્યો કે કોઈની સાથે
ના,
વાત કરવા, એ એવું શા માટે?
કારણ કે એઝ યુઝલી મારા સેકન્ડ મેરેજ હતા. આઈ એમ સોરી, હું બહુ વધારે નહીં બોલી શકું.
ધેટ્સ ઓકે, ધેટ્સ ઓકે.
ટોટલી બદનામીને લીધે હું ડરતી હતી કે ફેમિલીની બદનામી
ઓકે,
થાય.
જસ્ટ જસ્ટ ટેક અ બ્રેક, થોડી વાર પછી વાત કરીએ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
આપણે ડોમેસ્ટિક વાયલન્સ વિક્ટીમ સાથે વાત કરી રહ્યા છે, જેમને ખૂબ અસાધારણ સંજોગોમાં ઓસ્ટ્રેલિયા છોડવું પડી રહ્યું છે. તમે કહ્યું એક વાર પોલીસ અને એમ્બ્યુલન્સ ઘરે આવી, આખરે તે વખતે તમને મદદ મળી હશે, ત્યાર પછી ફ્રેન્ડ્સ, ફેમિલી, આગળ પાછળ બીજા કોઈ પાસે કઈ રીતે આખરે તમને મદદ મળી?
ધેન ત્યાર પછી એને મને શીખવાડી તો દીધું હતું કે તારે એવું કેમ છે કે મસ્તી કરતા અને વાગી ગયું છે, પણ પોલીસે એની વાતનો બિલીવ ના કર્યો. અને લકીલી એ દિવસે મારી સ્ટેપ ડોટર ત્યાં હતી, અને સ્ટેપ ડોટરનું પણ એ વખતે પોલીસે એની જોડે વાત કરી અને એને પૂછવામાં આવ્યું કે એકચ્યુઅલમાં શું બન્યું હતું. અને નેબર એ રીતની જ કમ્પ્લેન નાખી હતી કે એની છોકરીની સામે એની વાઇફને મારી રહ્યો છે, તો એની અસર એની છોકરીના દિમાગ પર પણ પડી રહી છે. એનો એના અગેન્સ્ટ એને કેસ બનાવી દીધો અને એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. અને ત્યાર પછી મને એવું કહેવામાં આવ્યું કે રેસ્ટોરન્ટમાં કોઈ નથી, મને એટલું વાગ્યું હતું તો દવા કરાવું આ તે એવું કશું જ નહીં કે તું ટેક રેસ્ટ કર. મને કે તમે રેસ્ટોરન્ટ જાઓ છોકરીને લઈને, ત્યાં લોકો આફ્ટર કરો. તો મારા ગળામાં એ વખતે બહુ જ ક્રેચિસ પડ્યા હતા, બહુ ઇન્જ્યોર થયું હતું મને, અને એના જે નખ હતા એ વાગેલા હતા, એ દેખાતા હતા બધા. એટલે એને પછી પોલીસ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગઈ, એના અગેન્સ્ટ કેસ બનાવ્યો અને અડધા કલાક પછી એને છોડીને એ કઈ રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. એટલે રેસ્ટોરન્ટમાં આવ્યો તો એક કસ્ટમરને ડાઇનિંગ ચાલતા હતા, મને કીધું હતું તું કપડાં એવી રીતના પહેરજે કે તારા નેક સુધીના સ્ક્રેચ ના દેખાય અને ઉડની નાખી રાખજે, પણ તો બી એ થોડા ઘણા તો શો થતા હતા. એના પછી અડધા કલાક પછી જ્યારે એને પોલીસને છોડીને રેસ્ટોરન્ટ પર આવ્યો કાગળિયા લઈને, તો મેં પૂછ્યું કે આ કાગળમાં શું છે, તો કહે છે કે મારા અગેન્સ્ટ કેસ બનાવી દીધો છે ડોમેસ્ટિક વાયોલેશનનો અને આપણે કોર્ટમાં હાજર થવું પડશે. તો એને મને કીધું કે આઈ ડોન્ટ કેર, આ બધી વસ્તુ મને કોઈ ફરક પડતો નથી, ને એને મારા દેખતા બધા કાગળિયા ફાડી નાખી અને કહે છે હું કોર્ટમાં બી નથી જવાનો, હું કોઈનાથી બીતો નથી.
એટલે તમારા હસબન્ડને પોલીસ પકડી ગઈ, એમાંથી એ છૂટી ગયા ને અત્યારે તમારે ઓસ્ટ્રેલિયા છોડવું પડી રહ્યું છે, એ કેવી રીતે સિચ્યુએશન આવી છે?
એટલે એ મેઇન એપ્લિકન્ટ હતો 457 વિઝા ઉપર. એટલે આ બધી સિચ્યુએશન બનતી હતી ઇન બિટવીન, ની અંદર અમારો પછી કોર્ટમાં બી કેસ ગયો હતો અને કોર્ટમાં હાજર નહોતો રહ્યો, એટલે કોર્ટે ડિસિઝન આપી દીધું કે મને પ્રોટેક્શન ઓર્ડર મળી ગયો હતો કે 2 યર્સ સુધી એ મારી પર હાથ ઉપાડશે તો એને જેલની સજા થશે. બટ અગેન ને અગેન રિપીટેડ એ ભૂલ કરતો જ રહ્યો અને લાસ્ટલી જ્યારે એને મને ફોર્થ ટાઈમ મારી, તે વખતે એવરી ટાઈમ એ મને મારતો હતો, પણ લાસ્ટ ટાઈમ એ મારા ઘર સામે, ઘર અગેન્સ્ટ અને મારા અગેન્સ્ટ બહુ જ ગંદી ગાળો બોલ્યો હતો જે મારાથી ના સહન થાય. કારણ કે એક એક સહન કરવાની, ઘર કરવા માટેની એક જે કેપેસિટી હોય એ મારી પૂરી થઈ ગઈ હતી એ દિવસે. એટલે મેં પછી એને એને રેસ્ટોરન્ટ મોકલી દીધો અને મેં મારી બેગ પેક કરી અને મને નથી ખબર કે હું ક્યાં જઈશ અને હું ઘર છોડીને નીકળી ગઈ હતી.
ક્યાં ગયા તે વખતે?
એકચ્યુઅલમાં હું રેલવે સ્ટેશને જઈ અને ત્યાં રડ્યા કરતી હતી અને ત્યાં એક પંજાબી છોકરીએ મને સપોર્ટ કર્યો હતો. અને એ પંજાબી છોકરી મને કે તારી પાસે વર્ક રાઇટ છે, વિઝા છે, તો તું ઇન્ડિયા શું કરવા જાય છે, હિંમત રાખ અને સામનો કર સિચ્યુએશનનો, હું તને સપોર્ટ કરીશ, તો હું તને રહેવા માટેની વ્યવસ્થા કરી આપીશ, તને જો તું ક્વોલિફાઈડ છે તને જોબ અપાવડાવીશ કે છે. અને એને મને ઘણી બધી હેલ્પ કરી અને એને મને રહેવાનું અરેન્જમેન્ટ કર્યું, જોબ અપાવડાવીશ. મારે હાથમાં 3-4 દિવસની અંદર જોબ હતી, એટલે મને એનાથી મારા હાથમાં રૂપિયા આવ્યા થોડા ઘણા, કેમ કે તે વખતે મારી પાસે વર્ક રાઇટ હતા. એટલે મને થોડું હોસલો આવ્યો કે ના, હું મારી જાતે ડિપેન્ડન્ટ, મારી જોડે વિઝા છે 2020 સુધી, ને તો કેમ હું એ મારી લાઈફ ના જીવું, શું કરવા હું ઇન્ડિયા જવાનું. મને ખબર તો હતી કે ઇન્ડિયા જઈશ તો ત્યાંની સોશિયલ લાઈફ મને હેરાન કરી મૂકશે, હું મગજથી મેન્ટલી ને બધી રીતે ફિઝિકલી બધી રીતે હું બહુ જ હેરાન થઈ ગઈ. એટલે હું અહીંયા રોકાઈ. ઇન બિટવીન ટાઈમમાં અહીંયા મારા 2 કઝિન રહેતા હતા, એના વિશે મને નથી ખબર એટલી બધી, રહેતા હતા એ ખબર હતી પણ આટલા 2 ક્લોઝ રહે છે એ બી મને નથી ખબર. તો એ મારા ભાઈ ઇન્ડિયા ગયા હતા અને મારા રિયલ બ્રધરને એ લોકો મળ્યા, કઝિનને એ લોકોને, એમને મારા ભાઈને કીધું કે મારી સિસ્ટરને આવા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો તમે એને હેલ્પ કરજો. તો એ લોકો મારો ફોન નંબર ત્યાંથી લીધો ને મને મળવા આવ્યા. ત્યાર પછી એ લોકો મને એમના ઘરે લઈ ગયા.
એટલે તમારી પાસે 457 વિઝા હતો, હવે તમને કોઈ મદદ કરનાર મળી ગયું હતું, તો શા માટે ઓસ્ટ્રેલિયા છોડવું પડી રહ્યું છે કે તમે તમારી ઈચ્છાએ છોડીને જઈ રહ્યા છો?
ના, એકચ્યુઅલમાં ત્યાર પછી શું થયું કે એ વાતને 1 મહિનો 25 દિવસ સુધી આ બધી વાતમાં થઈ રહ્યા હતા, 25 ડેઝ. અને મારી ઉપર મારા એક્સ હસબન્ડનો ફોન આવ્યા કરતો હતો કે તું પાછી આવી જા, કારણ કે મને એને એના એના રેસ્ટોરન્ટના ચલાવવા માટે એક નોકર જોઈતો હતો. એને વાઇફ નથી જોઈતી, ઘર ચલાવવા માટે જમવાનું બનાવવા, છોકરીને કેર કરવા એક નોકરાણી જોઈતી હતી. એટલે મને ઓલવેઝ રિંગ કરીને ધમકી આપ્યા કરે કે તું પાછી આવી જા ને તો હું તારા વિઝા કેન્સલ કરાવી દઈશ. એ ટાઈમમાં મને મારા વિઝાની નથી પડી, મને મારી રિસ્પેક્ટ, મારી જીવની અને મારી પોતાની જાતની પડી હતી. એટલે હું વિઝાની કદર કર્યા વગર હું એના ત્યાં પાછી ના ગઈ. અને એ વસ્તુથી હું અવેર હતી કે મારા વિઝા કાલે ઉઠીને કેન્સલ કરશે, કારણ કે એને એના પાસની જોડે આ બધા વ્યવહારો કરેલા હતા ને એ મને કીધું હતું એમ. તો પણ હું પાછી ના ગઈ અને રિયલમાં એવું જ બન્યું, એને મારા વિઝા ત્યાર પછી કેન્સલ કરાવી દીધા.
એટલે ડોમેસ્ટિક વાયલન્સમાંથી પસાર થયા પછી હવે તમારો વિઝા કેન્સલ થઈ ગયો છે, એટલે થોડુંક સપોર્ટ સ્ટ્રક્ચર ઊભું થયું છે, પરંતુ તમારે ઓસ્ટ્રેલિયા છોડવું પડી રહ્યું છે. એક વાત જસ્ટ જાણવી હતી કે તમે આગળ જણાવ્યું આ તમારા બીજા લગ્ન છે અને એમના પણ બીજા લગ્ન છે, એમના પહેલા લગ્ન વિશે તમે પહેલેથી જાણતા હતા અને એ કેવી રીતે તૂટ્યા હતા એ જાણતા હતા?
એને એના પાસ વિશે મને ખોટું ખોટું બધું કીધું હતું કે એ આવી છે, હેરાન કરે છે, ઘરમાં એને કામ નથી કરવું હોતું. અને એને એના વિશે એટલું બધું મને ભરવી દીધું હતું કે મને એ જ સાચો દેખાય તેવું કે મને એવું એવું ફીલ થતું હતું કે આ માણસ કેટલો સીધો છે, એને મળી છે કેટલી ખરાબ છે એમ. બીજું કે એનો જે પાસ્ટ હતો એના વિશે મને એ પણ કહેવામાં આવ્યું હતું કે એને તો ખાલી પીઆરની જ પડી છે અને પીઆર લેવા માટે મારી જોડેથી છૂટી પડી મારા વિઝા, કારણ કે એ ટાઈમમાં એ પોતે મેઇન એપ્લિકન્ટ હતી, સ્ટુડન્ટ વિઝા ઉપર હતી ને એકાઉન્ટિંગ કરતી હતી. તો એને એના એના મારા પાસ્ટ એક્સ હસબન્ડના વિઝા કેન્સલ કરાયા હતા.
એમની પહેલી પત્ની સાથે કોઈ ડોમેસ્ટિક વાયલન્સના કિસ્સા બન્યા છે, એના વિશે તમને કઈ જાણ છે?
હા, એક્ચ્યુઅલમાં એની જે એક્સ વાઇફ છે એને એને એની પાસ્ટ વાઇફે એની ઉપર 22 કેસીસ દર્જ કર્યા હતા. એને પોલીસ સ્ટેશનમાં, એને તો પોલીસ સ્ટેશનમાં જ નાખી દીધો હતો, પણ મનસીબે એ વસ્તુ થયું કે બધા જ 22 કેસમાંથી એને પોતાને બેગુના સાબિત કરી અને અંદરથી છૂટી ગયો.
એટલે તમને એના વિશે જ્યારે લગ્ન કર્યા ત્યારે ડોમેસ્ટિક વાયલન્સની હિસ્ટરી વિશે ખબર નહોતી?
ના, મને ડોમેસ્ટિક વાયલન્સ વિશે ઇન્ડિયામાં અમારા ફેમિલી વિશે માં આવું ક્યારેય કશું બન્યું નહોતું, તો મેં સાંભળ્યું બી નહોતું કે ડોમેસ્ટિક વાયલન્સ વસ્તુ
શું હોય,
આવી રીતની બી હોય શકે ને, શું હોય.
તમારા અરેન્જ્ડ મેરેજ હતા એટલે તમે એમના ફેમિલીને મળ્યા હશો, રાઈટ?
હા.
એટલે હવે અત્યારે તમારો વિઝા કેન્સલ થઈ ગયો છે એટલે તમારે ઇન્ડિયા જવું પડી રહ્યું છે, અને એની સામે પોલીસ કેસ હજી ચાલુ છે?
હા, મને પ્રોટેક્શન વિઝા તો હજુ બી છે, પણ એનો કોઈ મીનિંગ નથી કારણ કે મેં મારું ઘર છોડી દીધું, હવે 1 વર્ષ થઈ ગયું છે અને મને મારા ડિવોર્સ પણ મળી ગયા છે. કારણ કે હું ડિવોર્સ નથી ઈચ્છતી, પણ એને એ પર્સને તો ડિવોર્સ બી નાખી દીધા અને અહીંના લો પ્રમાણે 12 મંથનું સેપરેશન હોય એટલે તમને ડિવોર્સ તો મળી જ છે.
આ આખા તમારા એક્સપિરિયન્સ દરમિયાન શું કોઈ એવા ફ્રેન્ડ્સ ફેમિલી શું તમે જાણતા હતા કે તમારા કોઈ રાઇટ્સ છે, તમે કોઈ ઓર્ગેનાઇઝેશનને, પોલીસને, કોઈ સંસ્થાને સંપર્ક કરી શકો ને તમારી મદદ કરી શકે, એના વિશે તમને કોઈ માહિતી હતી ખરી?
હા, એક્ચ્યુઅલમાં મેં રેલ સંસ્થાનો કોન્ટેક્ટ કર્યો હતો, પણ ત્યાંથી પણ મને રિસ્પોન્સ મળી ગયો હતો કે બીકોઝ ઓફ યોર હસબન્ડ ઇઝ ઓન 457 વિઝા, એની 457 વિઝા ઇઝ જસ્ટ ટેમ્પરરી વિઝા, ધેટ્સ વી કાન્ટ ઇમિગ્રેશન કાઇન્ડ ગીવ યુ સી પરમેનન્ટ રેસિડન્સી.
તમારા અનુભવો અમારી સાથે શેર કર્યા તે બદલ આપનો આભાર. આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ ટોક અબાઉટ ઇટ, પણ આશા રાખીએ કે આ વાર્તાલાપમાંથી જો કોઈ આવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યું હોય તો તેમને થોડી હિંમત મળે, તે આગળ આવીને મદદ માંગે.
યસ, હું આ ઇન્ટરવ્યુ આપવા માટે એટલા માટે જ રેડી થઈ છું કે મારા જેવી ઘણી બધી સ્ત્રીઓની જોડે આવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે જે ડોમેસ્ટિક વાયોલેશનથી સફર થઈ રહી છે. તો મારા આ ઇન્ટરવ્યુથી સપોઝ કે મને તો કોઈ ફાયદો થશે કે નહીં થાય મને નથી ખબર, પણ ફ્યુચરમાં સપોઝ કોઈ છોકરીની જિંદગી જો બરબાદ થતી હોય તો એ બચી જાય એની માટે હું આ ઇન્ટરવ્યુ આપી રહી છું. થેન્ક યુ.